તારીખ 28/12/1982, શ્રી પરમાગમસાર, બોલ નંબર 151 અને 152 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 53.
પુણ્યના પરિણામ કરનારાઓ કરતા હું શાસ્ત્ર વાંચનનું પરિણામ કરું છું, એ ધર્મનું પરિણામ છે, ધર્મના કારણરૂપ પરિણામ છે એમ ગણીને એમાં અટકવાનું નિમિત્ત થાય છે અને તત્વદ્રષ્ટિએ પણ એમાં ભૂલ થાય છે. બંને પુણ્યબંધના કારણ છે. ભલે પુણ્યમાં કોઈ વિશેષ પુણ્ય, કોઈ સામાન્ય પુણ્ય, કોઈ ઓછું પુણ્ય, કોઈ વધુ પુણ્ય એવા ભેદ હોઈ શકે છે, પણ તત્વની દ્રષ્ટિએ તો બંને એક જ તત્વમાં જાય છે. તત્વની દ્રષ્ટિએ કોઈ પુણ્ય તત્વ, કોઈ પુણ્ય ભાવ ધર્મ કે ધર્મના કારણરૂપ થાય છે એ વસ્તુના સ્વરૂપમાં નથી. જો કે શુભોપયોગ છે એ મોક્ષ માર્ગ શરૂ થયા પહેલા અવશ્ય ભાવી હોય જ છે, ન હોય એવું બનતું નથી. પણ જેને ધર્મ થાય છે એને તો શુભોપયોગ હોવા છતાં એનું મમત્વ છોડે ત્યારે ધર્મ થાય છે. શું વિશેષતા છે કે શું ઉપયોગ થાય ત્યાં સુધી ઠીક છે. ધર્મ નહીં તો ધર્મનું કારણ થશે ત્યાં એ શુભોપયોગ મિથ્યાત્વ સહિત થાય છે. શું ઉપયોગ મિથ્યાત્વ ન હોવા છતાં શુભોપયોગનું મિથ્યાત્વ છે તે નિયમ, શુભોપયોગનું મમત્વ છે તે નિયમથી મિથ્યાત્વ છે. તેથી શુભોપયોગ થવા છતાં, પુણ્યબંધ થવા છતાં તેમાં મમત્વ કરવાનો એકાંતે નિષેધ છે. શું ઉપયોગ થવાનો ભલે એકાંતે નિષેધ ન હોય, એમાં અનેકાંત પણ એમ હોય કે અશુભ ઉપયોગ ન થાય અને શુભોપયોગ થાય તે અપેક્ષિતપણે સ્વીકારવામાં આવે છે. અથવા સદાચરણના કારણભૂત હોવાથી, સદાચરણના નિમિત્તભૂત હોવાથી બાહ્ય સદાચરણના સ્થાનમાં શુભોપયોગની પ્રવૃત્તિ હો તો એ મર્યાદામાં ભલે એનો સ્વીકાર છે, તો પણ તેના મમત્વનો સ્વીકાર તો એકાંતે નથી. વિવાદાસ્પદ પ્રશ્ન છે કે શુભ તો થાય અને અમુક શુભ તો હોવું જોઈએ એવું કહેવામાં આવે છે. શાસ્ત્રમાં પણ એવું કહેવામાં આવે છે અને જ્ઞાનીઓના નિરૂપણમાં પણ ક્યારેક એ વાત હોય છે કે જેને ધર્મ પ્રાપ્ત કરવો હોય એને આવા પરિણામ હોય અને આવા પરિણામ હોય, અથવા આવા પરિણામ એને દેવગુરુ શાસ્ત્ર સંબંધી ભક્તિના આવ્યા વિના રહે નહીં, આવ્યા વિના રહે નહીં એવું જયારે સ્થાપે ત્યારે આવવા જ જોઈએ, હોવા જ જોઈએ, કરવા જ જોઈએ એ પણ એની અંદરથી એક ધ્વનિ સમજાઈ જાય છે. તો ત્યાં લાલબત્તી છે. તે હોવા છતાં પણ એનું મમત્વ થાય તે મમત્વ કરનારને કદી ધર્મ શરૂ થતો નથી. અહીંયા તો પૂજ્ય ગુરુદેવ શ્રી બે ભેદ લે છે કે બીજા જેમ શુભોપયોગના પરિણામ બંધનું કારણ છે તેમ શાસ્ત્ર ભણતર વખતના પરિણામ પણ પુણ્યબંધનું કારણ છે, તેમાંથી પણ નીકળીને એમ લેવું છે. એ પરિણામથી આગળ જઈને એ પરિણામમાં નહીં અટકીને નીકળવાની વાત છે, ત્યાંથી છૂટવાની વાત છે. નાયકનો અનુભવ કરવો તે મોક્ષનું કારણ છે. શાસ્ત્ર ભણતરના પરિણામમાં એકાંતે નહીં અટકતા, તેમાંથી નીકળીને એટલે કે તેનાથી પાર જઈને અંતર્મુખ થઈને નાયકનો અનુભવ કરવો તે મોક્ષનું કારણ છે. પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનું શુદ્ધ આલંબન લેવું, શુભરાગને છોડીને એનું સિદ્ધ આલંબન લેવું તે મોક્ષનું કારણ છે. રાગ મોક્ષનું કારણ નથી. ગમે તે પ્રકારનો શુભરાગ હોય, શાસ્ત્ર ભણતરનો શુભરાગ હોય, પણ તે મોક્ષનું કારણ નથી. મોક્ષનું કારણ નથી તો ભલે મોક્ષનું કારણ ન હોય, પણ નુકસાન શું છે? તો નુકસાન છે પુણ્યબંધનું કારણ છે, તે નુકસાન છે. તેથી તેમાંથી નીકળવાની વાત છે, તેમાં ફસાઈ જવાની વાત નથી. શાસ્ત્ર ભણતરમાં પણ ફસાવવું જોઈએ નહીં, બીજા શુભ ઉપયોગમાં તો ન ફસાવવું જોઈએ, પણ જ્ઞાન મિશ્રિત રાગની ક્રિયા છે. અને જે શાસ્ત્ર ભણતરમાં શુદ્ધાત્માનું સ્વરૂપ કહ્યું છે, જે શાસ્ત્રના ભણતરમાં શુદ્ધાત્મ પ્રાપ્તિની વિધિ અને રીત બતાવી હોય છે, એવા જે અધ્યાત્મના પરમાગમ છે એના ભણતરના નિમિત્તે પણ શુભોપયોગ ચાલે છે, ત્યાં પણ અટકવાની ભગવાનની આજ્ઞા નથી. આમ છે. તેમાંથી નીકળીને જ્ઞાયકનો અનુભવ કરવો, સીધી વાત કરી દીધી છે અહીંયા, તે મોક્ષનું કારણ છે. એટલે કે મોક્ષનું એકાંતે અને એકમાત્ર કારણ પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવો, રાગ રહિત વિતરાગ પરિણામે અનુભવ કરવો, એટલું જ મોક્ષનું કારણ છે. બાકી કોઈ મોક્ષનું કારણ છે નહીં. આ એક વાત તો બરાબર પકડી રાખવી જોઈએ છે, નહીતર જીવ પોતાના પરિણામમાં પરિણામ આશ્રિત બુદ્ધિ હોવાને લીધે થાપ ખાય છે, ભૂલ ખાય છે. હું સારા પરિણામ કરું છું, હું બીજા ખરાબ પરિણામ કરનારા જેવો નથી, પણ હું તે ખરાબ પરિણામ કરનારાઓથી જુદો બીજો એવો હું સારા પરિણામ કરનારો છું. આમ એને ભ્રમ થાય છે. તો કોને ભ્રમ ન થાય એમ કેવું છે કે જે એમ જેને એમ એક ગાંઠ પકડી રાખી છે કે જ્યાં સુધી નાયકનો નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્વિકલ્પ ભાવે આનંદ સહિત, નિર્વિકલ્પ આનંદ સહિત, નિર્વિકલ્પ શુદ્ધોપયોગ પૂર્વક જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી જેટલા કોઈ શુભોપયોગ રૂપ પરિણામ શાસ્ત્રને આધારે અથવા તો ચિંતનમાં પણ આત્માને વિચારતા, આત્માના સ્વરૂપનો વિચાર કરતા, શાસ્ત્રને આધારે કે એમને ચિંતનથી, બે પ્રકારે થાય, એક શાસ્ત્રના નિમિત્તે થાય, કોઈ ચિંતનથી પણ થાય કે આત્માનું સ્વરૂપ શુદ્ધ જ્ઞાન રૂપ, શુદ્ધ આનંદ સ્વરૂપ, પરિપૂર્ણ અનંત અનંત સામર્થ સ્વરૂપ છે, તો પણ એ શુભોપયોગ છે. સ્વવિકલ્પ દિશામાં જે શુભ ભાવ છે તે બંધનું કારણ છે, પુનબંધનું કારણ છે અને મોક્ષનું કારણ નથી, એને સમજવું જોઈએ. અને ત્યાં સુધી શુદ્ધોપયોગનો પુરુષાર્થ છે એ ચાલુ રહેવું જોઈએ, અથવા એ પુરુષાર્થ માટે જમતીને બેસવું જોઈએ નહીં. ખરી વાત એ છે, એવા પુરુષાર્થ માટે એને જંપ વાળીને બેસવું જોઈએ નહીં. જેમ કોઈ કાર્ય ન થતું હોય, સકાય ન થતું હોય, તો એનો અજંપો ઉભો થાય છે, એ અજંકો પણ મુમુક્ષુ દશામાં અનિવાર્યપણે આવે છે, ત્યાર પછી જ એને પુરુષાર્થની સિદ્ધિ એનો અનુભવ થાય છે. ત્યાં સુધી કોઈને કદી થતો નથી. આ બોલતો એવો છે કે સામાન્ય રીતે આપણા મુમુક્ષુ વર્ગને લાગુ પડતો વિષય છે. આપણા મુમુક્ષુ વર્ગ સિવાય શાસ્ત્ર સ્વાધ્યાયનો પ્રકાર ઓછો છે અને બીજા અનેક પ્રકારના સુપરિણામથી લોકો આત્મકલ્યાણની અભિલાષા ધરે છે. અહીંયા પણ પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા સમર્થ તીર્થંકર દ્રવ્યનો યોગ થવા છતાં માત્ર શાસ્ત્ર ભણતરમાં અટકીને એનાથી કઈ કલ્યાણની અભિલાષા ધરે તો બીજા વર્ગમાં અને આ વર્ગમાં કઈ ફેર રહેતો નથી. અથવા તો તેઓ શ્રી જે કહેવા ઈચ્છતા હતા એને આ જીવ અનુસરતો નથી. આપણે વચન છે એ તો સ્પષ્ટ કહે છે કે જેમ ભાઈ ભક્તિના પરિણામ તમે બંધનું કારણ છે, એમ શાસ્ત્રના પરિણામ પણ બંધનું કારણ છે. તેમાંથી તું નીકળી જજે એમ કહે છે. સ્પષ્ટ ભાષા છે. એમાંથી નીકળી જઈને નાયકનો અનુભવ કરવો તે મોક્ષનું કારણ છે અને એ સિવાય કોઈ પણ મોક્ષનું કારણ નથી. એવું તું તારા પરિણામમાં પણ ભૂલ કરીશ નહીં એમ કહેવા માંગે છે. સંતોષ નહીં લેતો કે હું શાસ્ત્રનો ઘણો સ્વાધ્યાય કરું છું, એવો સંતોષ ક્યારે પણ લેતો નહીં એમ કહેવું છે. શાસ્ત્ર કહે છે શું? એ શાસ્ત્ર શું કહે છે? આચારંગાદીમાં કહે છે શું? મૂળ જે ભગવાનના નિરૂપણ કરેલા ગંધર્વદેવ દ્વારા રચાયેલા જે આચારણ શાસ્ત્ર છે, અત્યારે છે નહીં, જેને આચારણનું નામ આપ્યું છે, કહેવાતા જે જિનાગુણ છે આચારણના નામ ધારે એ વાત નહીં. મૂળ જે આચારણ છે એમાં કહે છે શું? કે આત્માનો અનુભવ કરવો આચરણનું એ શાસ્ત્ર છે. આચરણ શાસ્ત્ર છે એ આચરણનું શાસ્ત્ર છે અને શુદ્ધાચરણની એમાં પ્રધાનતા છે. ભલે મૂળ આપણે જોયું નથી પણ મૂળ વાત તો એ છે. પછી ગુણસ્થાન અનુસાર સુભોગ યોગની ચર્યા બતાવી છે, પણ ખરેખર એ ચર્યા બતાવવાનો હેતુ નથી. એવી બાહ્ય ચર્યા જેને રહી છે એને અંદરમાં દુપયોગનું આચરણ કેવું છે, કેટલું ઉગ્ર છે, કેટલી સ્વરૂપ સ્થિરતા થઈ છે ત્યારે એને અશુભ ઉપયોગ છૂટ્યો છે, કયા કયા પ્રકારે છૂટ્યો છે, કયા ગુણસ્થાનમાં કયા પ્રકારે છૂટ્યો છે એ વગેરે વિશેષતાઓ ક્યારેક શુભોગયોગના માધ્યમથી અને ક્યારેક શુદ્ધાચરણના સિદ્ધાંત નિરૂપણથી પણ બતાવવામાં આવી છે. એવું જે આચારંગાદી શાસ્ત્ર છે તે શું કહે છે? કે આત્માનો અનુભવ કરવો. લ્યો સરવાળો મારી કહ્યું છે. આ તો એક અંગ છે, આચરણ છે તો એક અંગ છે. પણ પૂજ્ય ગુરુદેવ શ્રી કહેતા કે બારે અંગનો સાર અનુભવ કરવો તે છે. અવસ્તિકામાં તો રાજમંત્રી લીધું છે, લીધું છે કે બાર અંગ પણ એ જ કહે છે. બાર અંગમાં પણ અનુભૂતિ કરવાનું વિધાન છે અને બીજા પણ વિધાન હોવા છતાં, અનેક વિધાન હોવા છતાં વિધિનું નિરૂપણ કરે તે વિધાન, જે વિધિનું નિરૂપણ કરે તેને વિધાન કહીએ. સારભૂત, બધા જ બારે અંગના સારભૂત, જો કોઈ કહેવા ધારેલી વાત હોય તે શુદ્ધાત્મા અનુભવ કરવો તે છે. એટલે એમ કે છે આચારંગ આદિમાં, આદિમાં બારે લેવા શું કહે છે કે આત્માનો અનુભવ કરવો. આત્માનો અનુભવ કરવો તે કેવી રીતે એ વાત હવે લે છે. એમ કે આત્માનો અનુભવ કરવો કે સારી વાત છે, અમારે પણ આત્માનો જ અનુભવ કરવો છે. કેવી રીતે કરવો એ વાત પણ સાથે સાથે કહે છે. આત્માનો અનુભવ કરવો તે આજ્ઞા છે, અને તે આ રીતે છે કે પરથી રાગથી ભિન્ન વસ્તુ ભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન કરવું તે શાસ્ત્ર ભણતરનો ગુણ છે. શાસ્ત્ર ભણતરમાં આ વાત કહી છે કે જ્ઞાનમય આત્માનું જ્ઞાન કરવું, જ્ઞાનમય આત્માનું અભેદ જ્ઞાન કરવું, જ્ઞાનમય આત્માના અસ્તિત્વને, સ્વ અસ્તિત્વને, નિજ અસ્તિત્વને અભેદ ભાવે વેદવું, એવું જો થાય તો એને શાસ્ત્ર ભણતર કર્યું એ લેખે છે. લેખે એટલા માટે કે એમાં એમ કરવાનું કહ્યું છે અને એમ કરવામાં આવ્યું. એમ કરવાનું કહ્યું હોય છતાં એમ ન કરે તો એને ખરેખર શાસ્ત્રાજ્ઞા, શાસ્ત્રની આજ્ઞા પણ માની નથી. ભલે એમ કહે કે અમે તો વધુમાં વધુ શાસ્ત્ર જ ભણવાનો આગ્રહ રાખીએ છીએ, અમારી મુખ્ય પ્રવૃત્તિ શાસ્ત્ર સંબંધિત જ છે, બીજી અમે સુખની પ્રવૃત્તિમાંથી નીકળી ગયા છીએ, તો પણ અહીંયા એમ કહે છે કે જે શાસ્ત્ર કહે છે એ તું કરે છે, તો શાસ્ત્ર સંબંધિત પ્રવૃત્તિને તું અનુસરે છો એમ લાગુ પડે છે, અને નહીતર લાગુ પડતું નથી. આમ છે વિશેષ ધ્યાન ખેંચે એવી વાત એ છે કે આત્માનો અનુભવ કરવો એમ કહેવાની સાથે સાથે પરથી અને રાગથી ભિન્ન વસ્તુભૂત જે આત્મા છે, જ્ઞાયક આત્મા છે, જ્ઞાનમય આત્મા છે, એનો અનુભવ કરવો એમ કહેવામાં આવે છે. શું હેતુ છે આમાં એ વિચારણી છે કે આ જીવ પરથી અને રાગથી અભિન્નપણે પોતાનો અનુભવ કરે છે. રાગ થી અને પરથી એટલે દેહ થી નજીકમાં નજીક એને શરીર છે, અને વધારે ને વધારે એને કોઈ પરિણામ હોય તો પણ શરીર સંબંધિત છે. શરીરની અનુકૂળતાઓ અને શરીરને સંબંધિત જેટલા બીજા જીવ અને અજીવ ઉદયમાન છે એ બધા સંબંધીની સર્વ પ્રકારની અનુકૂળતાઓમાં પરિણામ જીવના લાગ્યા રહે છે, અને એનું કારણ એ છે કે એને એને જ આત્મા અથવા સર્વસ્વ માન્યું છે. એને આત્મા માન્યો છે એટલે એને સર્વસ્વ માન્યું છે, અને એ પરિણામમાં જ્યાં સુધી બિલકુલ ફેરફાર, ઊંધો ફેરફાર, એકત્વ છે એનું ભિન્નપણું તદ્દન ઉલટું સૂલતું, જ્યાં એકત્વ છે એનું જ ભિન્નપણું જ્યાં સુધી ન કરવામાં આવે ત્યાં સુધી ભિન્ન આત્માનો, ભિન્ન જ્ઞાનમય આત્માનો જ્ઞાન અથવા અનુભવ થતો નથી. કોઈ એમ કહે કે અમારે આત્માનો અનુભવ જરૂર કરવો છે, જ્ઞાનનો શું, તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ પણ જેના ગુણગાન કરે છે એ મહાગુણમય આત્મા, મહાન આત્મા, ગુણવાન આત્મા, ગુણથી ભરપૂર આત્મા, એવો આત્માનો અનુભવ કરવાનો અમે કેમ ના કહીએ, અથવા એની ના કેમ અમને હોય? કહે છે કે જેના પ્રત્યે તારે વળવું છે, જે અંતર્મુખ તત્વ છે, અંતર તત્વ સ્વરૂપ છે, એનું વલણ કરવું છે, ત્યારે વિરુદ્ધ વલણ તારે છોડવું ઘટે છે. તારું જે બહિર્મુખ વિરુદ્ધ વલણ છે, રાગ અને પરથી એકત્વનું જે તારું વલણ છે, એ વલણ બદલ્યા વિના તો અંતર્મુખ થા એ વાત તો કોઈ રીતે થઈ શકે એવી નથી. એમ છે, કોઈ દલીલ એમ કરી શકે છે, પણ અમારી ઈચ્છા છે એમાં કોઈ ફેર નથી. ભાઈ સાહેબ, અમારે આત્માનો અનુભવ કરવો છે. ગુરુદેવ જેવા ગુરુદેવે ફરમાયું છે, શાસ્ત્ર આજ્ઞા પણ એમ જ છે. તો અમારે આત્માનુભવ કરવો છે એમાં કોઈ ફેર નથી. અથવા એમ સમજણથી વિચાર્યું છે કે એક આત્મજ્ઞાન સિવાય ચાર ગતિના પરિભ્રમણનું બીજું કોઈ, આત્મજ્ઞાન સિવાય પરિભ્રમણ મટાડવાનું, જન્મ મરણ મટાડવાનું કોઈ કારણ કે સાધન કે ઉપાય નથી, એવું બરાબર સમજાયું છે. તેથી અમારે આત્માનુભવ કરવો છે. પણ એક જ્ઞાનમાં બે તલાકમાંથી જે અનાદિથી રાગથી અને શરીર પરથી શરીરાદી દેહાદિથી એકત્વ બુદ્ધિ થઈ રહી છે, એ એકત્વ બુદ્ધિ નથા છૂટે નહીં. ત્યાંથી ભિન્ન થવાનો અંદર પ્રયોગાત્મક અભ્યાસ થાય ને ત્યાં સુધી કોઈ રીતે શુદ્ધાત્માના અનુભવ કરવાની ઈચ્છા કદી સફળ થાય નહીં. એ વાત સાથે લીધી છે, નહીતર તો અહીંથી પૂરું કરી નાખત કે આચારંગાદીમાં શું કહ્યું કે આત્માનો અનુભવ કરવો, વાત પૂરી થઈ ગઈ. એટલેથી વાત પૂરી નથી. સ્પષ્ટપણે આચારંગાદી શાસ્ત્રોમાં પણ એવું વિધાન છે કે રાગથી ને પરથી ભિન્ન વસ્તુભૂત જે જ્ઞાનમય આત્મા છે, અસ્થિ નાસ્તિ બે લીધી છે. અસ્થિમાં જ્ઞાનમય આત્મા છે, જ્ઞાન સ્વભાવી આત્મા છે. નાસ્તિમાં રાગ ને શરીરથી રહિત તત્વ છે. એવા આત્માનું જ્ઞાન કરવું, એવા આત્માનું જ્ઞાન કરવું એટલે અનુભવ કરવો. અહીંયા અનુભવ જ્ઞાનને જ્ઞાન કહે છે, વિચારવાળા જ્ઞાનને માત્ર અહીંયા જ્ઞાન કહે છે, એ પ્રકરણ નથી. એવું થાય, એવું જ્ઞાનને આત્માનું જ્ઞાન થાય, વેદજ્ઞાન પૂર્વક પોતાના શુદ્ધ સ્વરૂપનું અનુભવ જ્ઞાન થાય, ત્યારે તે જીવને શાસ્ત્ર ભણવાનો લાભ થયો છે, ગુણ થયો છે એમ કહેવામાં આવે છે. નહીં તો શાસ્ત્ર ભણવાનો ગુણ નથી, ગુણ થયો નથી, લાભ થયો અને લાભ ન થાય. લાભ પ્રત્યેના પરિણામની ગતિ ન થાય તો એને નુકસાન પ્રાય થયા વિના. કેમ કે વેપાર છે જે ઉપયોગનો, એમાં એ વેપાર કાં તો લાભનું પરિણામ લાવે છે ને કાં વ્યાપાર નુકસાનનું પરિણામ લાવે છે. ભાગ્ય જ એવું સર્વેનું હોય છે કે વેપાર કરે ને લાભે ન થયો એને નુકસાન ન થયું હોય, એવું ક્યારે બનતું નથી. નિરંતરપણે ભેદ જ્ઞાનના પ્રયાસમાં રહીને જ્ઞાનમય આત્માનો જ્ઞાન અર્થાત અનુભવ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, એ એમાંથી નીકળે છે. બરોબર. અભવીને તેનો અભાવ હોવાથી તે અજ્ઞાની છે. આત્મા શુદ્ધ જ્ઞાનમય છે, તેવી શાસ્ત્ર જ્ઞાનના વિકલ્પથી રહી છે. એવા આત્માનું જેને જ્ઞાન નથી તે શાસ્ત્ર ભણ્યો, પણ તેથી શું કે તેથી કાંઈ લાભ છે? મૂળ ગાથામાં તો નિરૂપણ એ રીતે છે કે અભવી જીવ પણ શાસ્ત્ર ભણતરમાં તો આવે છે, જે બીજા બીજા શુભોપયોગ અથવા બીજા પરિણામ થાય છે અભવી જીવને, દ્રવલિંગ પર્યંતના બાહ્યાચરણના પરિણામ થાય છે. કોઈ સ્વર્ગ કરે, ગુરુદેવ શ્રી તો દ્રષ્ટાંત ત્યાં સુધી આપતા કે દ્રવલિંગની ભૂમિને જીવતી ચામડી ઉતરડીને ખાર છાંટે અને બળતરા થાય એવો ઉપસર્ગ કરે તો પણ એ લાલ આંખ કરે નહીં, આંખનો ખૂણો લાલ થાય નહીં. ક્રોધ ન કરે એમ નહીં, ક્રોધ થવાની કોઈ રેખા એની મુખમુદ્રા ઉપર ઉઠે નહીં. જગતનો જીવ તો મૂર્છા ખાય કે શું ક્ષમા ધારણ કરી છે, ક્રોધ નથી અને ક્ષમા કરી છે. ક્રોધ ન કરવો જોઈએ અને ક્ષમા રાખવી જોઈએ એના ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે. જૈન દર્શનમાં એની કિંમત આટલી નથી. જે બહારના આચરણના ઊંચામાં ઊંચા પ્રકાર છે એ પ્રકાર અભવી જીવને દ્રવલિંગ ધારણ કરતા હોય છે, એ જ અભવી જીવને શાસ્ત્ર ભણતર પણ એવું હોય છે કે અત્યારે કોઈને સહસ્ત્રાંશને ભાગે અને કોઈને છે એનો હજારમો ભાગ ગોતવા જાય તો એવો ઉગાડવાળો જીવ ન મળે છે શાસ્ત્રના. અને એવા જીવને જોવે ત્યારે એને જ્ઞાન અને આચરણ વાળો જોઈને કોઈને ભ્રમ થાય. તો કહે છે કે અનુભવની પરખ અને અનુભવની પરીક્ષા અને એ વિષયની અંદર પાંચ ગુડ્યા વિના એ અધ્યાત્મનો આખો વિષય છે. કોઈ રીતે સત્યનો નિર્ણય થાય એવું નથી, આમ છે. કોઈ રીતે સત્યનો નિર્ણય થાય નહીં, કોઈ રીતે પોતાના અંદરમાં સત્ય સ્વરૂપનો પત્તો ખાય નહીં, કેમ કે અભવી પર્યંતના જીવો તો અહીં સુધી આવે છે. અહીં સુધી જો અભવી આવે છે ભવી પણ આવે છે તો એ કાર્ય તો બંનેને સામાન્ય થઈ ગયું, એમાં વિશેષતા કાંઈ થઈ નહીં. તેનો અભાવ હોવાથી શેનો અભાવ છે? કે પરથી અને રાગથી ભિન્ન વસ્તુભૂત જે જ્ઞાનની આત્મા, એના જ્ઞાનનો તેને અભાવ હોવાથી તે આચારંગાદી શાસ્ત્ર અંગ પૂર્વ ભણ્યો હોવા છતાં તેને શાસ્ત્ર ભણતરનો જરા પણ ગુણ નથી, કેમ કે અભવીને એ ગુણ થઈ શકતો નથી. જો ભવીને પણ એ ગુણ ન થયો તો ભવી અને અભવીમાં કાંઈ ફેર રહેતો નથી, બંને એક સાથે બંને ભવી પણ અભવીની કક્ષામાં છે. હજી ત્યાંથી એને કોઈ રીતે બીજી રીત પકડી છે. 150 શું કહેવા માંગે છે કે તારી સર્વશક્તિ જેટલી વર્તમાનમાં અત્યારે પર્યાયમાં શક્તિ પ્રાપ્ત છે એ સર્વશક્તિથી સર્વ ઉદ્યમથી પૂરેપૂરો તું ભેદ જ્ઞાનમાં તારા પ્રયત્નને લાગુ કરજે. બરોબર. બીજા કોઈ શુભાચરણના પરિણામ, કે બીજા કોઈ શાસ્ત્ર ભણતરના પરિણામ એ બાજુ તારી શક્તિને લગાડવાનું કોઈ તારે પ્રયોજન છે નહીં. છે એના અવલંબને જેની સિદ્ધિ છે બસ એટલો જ તારી શક્તિનો ઉપયોગ નો તું મર્યાદા કરી નાખ તો જ તે કાર્યની સિદ્ધિ થાય ને નહીતર કોઈ રીતે તે કાર્યની સિદ્ધિ થાય નહીં એવું છે એમ કહેવા તારે પણ અભવીને તેનો અભાવ હોવાથી તે અજ્ઞાની છે તે અનાદિ અનંત અભવી તો અજ્ઞાની છે અજ્ઞાની છે એટલે આત્મા શુદ્ધ જ્ઞાનમય છે કે આત્મા શાસ્ત્ર જ્ઞાનના પણ વિકલ્પથી રહિત છે એવું તેને જ્ઞાન નથી આત્મા શુદ્ધ જ્ઞાનમય છે શાસ્ત્ર નું જ્ઞાન કે શુદ્ધ જ્ઞાન ને કહ્યું નથી શાસ્ત્ર નું જ્ઞાન તે શુદ્ધ જ્ઞાન ને કહ્યું શુદ્ધ જ્ઞાન એટલે એકનું જ્ઞાન એકનું જ્ઞાન એટલે એ જ્ઞાનમાં જ્ઞાનનો જ અનુભવ અને એ જ્ઞાનમાં રાગનો સ્વપણે અનુભવ નહીં આગળ બોલાવશે કે જે ત્રિકાળી શુદ્ધાત્મ દ્રવ્ય છે તે શુદ્ધ જ્ઞાન જ શુદ્ધ જ્ઞાન જ તેનો અવતાર છે એ ભાઈ ગુરુદેવ ના જ્ઞાનનું વેદન છે અને વિકલ્પનું વેદન જે જ્ઞાન ને નથી એવું જે શુદ્ધ જ્ઞાન તે ત્રિકાળી દ્રવ્યના અવતાર સ્વરૂપે છે આગળ એક વાત કરશે જ્ઞાન જ નિર્વિકલ્પ સ્વરૂપ છે જ્ઞાન નું સ્વરૂપ જ સ્વભાવ થી નિર્વિકલ્પ છે આપણે સ્વપર પ્રકાશક એવું જ્ઞાન સ્વરૂપ થી નિર્વિકલ્પ છે સ્વપ્રકાશક નિર્વિકલ્પ છે અને પરપ્રકાશક છે સ્વવિકલ્પ છે એમ પણ નથી સ્વરૂપથી સ્વપર પ્રકાશક જે જ્ઞાન છે એ જ્ઞાન પણ નિર્વિકલ્પ સ્વરૂપ છે શેમાં તો
આત્મા
બરાબર સ્વરૂપ ચાલ્યું છે એમાંથી ગુણ વિકાર જ્ઞાનનું સ્વરૂપ સ્વપર પ્રકાશક છે અને સફળ પ્રકાશક છે તે જ્ઞાન નિર્વિકલ્પ સ્વરૂપ છે સફળ પ્રકાશક છે અને નિર્વિકલ્પ છે ત્યાં તો જ્ઞાન ગુણ નો વિષય એજન્ડા ઉપર લીધો છે જ્ઞાન ગુણ નું પ્રકરણ ચાલ્યું છે આત્માનું જ્ઞાન સ્વપ્ર પ્રકાશક હોવાથી તેના અનુભવના કાળમાં પણ તે ભાન સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ જ્ઞાનને પણ પ્રકાશે છે અને આનંદને પણ પ્રકાશે છે. આ નિયમ સારનો વિષય છે. તેથી તેને નિશ્ચયથી સ્વપ્ર પ્રકાશક કહેવાય છે. અહીંયા તો એ લેવું છે કે શુદ્ધ જ્ઞાન કોને કહેવું, કે જે જ્ઞાનમાં બીજી ભેળસેળ ન થાય. શુદ્ધતાનો વ્યાખ્યા શું છે? શુદ્ધતાનું સ્વરૂપ શું છે? કે જેમાં બીજી ભેળસેળ ન થાય તેને શુદ્ધ કહીએ. આત્માની અવસ્થામાં રાગનો પ્રકાર હોવા છતાં, રાગનો પર્યાય હોવા છતાં જ્ઞાન એનાથી નિરાળું વર્તે, જ્ઞાન એને પોતામાં ભેળવે નહીં, શેરભેળ ન કરે, આ ભેળસેળ ન કરે, તો એ જ્ઞાન શુદ્ધ છે. અને એ શુદ્ધ જ્ઞાન છે એ મય આત્મા છે, એવું આત્માનું સ્વરૂપ છે. અને એ શુદ્ધ જ્ઞાનમય આત્મામાં શાસ્ત્ર જ્ઞાનનો વિકલ્પ પણ નથી. શાસ્ત્ર જ્ઞાનના વિકલ્પથી તે રહિત છે. એવા આત્માનું જેને જ્ઞાન નથી એમ કહીને એમ કહેવું છે કે અભવી જીવને પણ આત્મા આત્મા એ ભલે કરે શાસ્ત્ર વાંચીને, પણ એ શાસ્ત્ર જ્ઞાનના વિકલ્પથી પણ હું રહીશ છું, શુદ્ધ જ્ઞાનમય છું, એવું એને જ્ઞાન થતું નથી, અનુભવ થતો નથી. અને જો કોઈ પણ શાસ્ત્ર ભણનારને શાસ્ત્ર જ્ઞાનનો વિકલ્પ જ રહે અને એ વિકલ્પની સાથે એકતા રહે, એટલે કે એને પોતાની સાથે શેરભેર ભેળસેળ કરે, એને શુદ્ધ જ્ઞાનમય આત્માને જાણ્યો નથી. શાસ્ત્ર કહેવા ધારે છે એવા શુદ્ધમાં જ્ઞાનમય આત્માને એને જાણ્યો નથી. શાસ્ત્ર તો પુદ્ગલાત્મક છે, શાસ્ત્ર પોતે જ્ઞાન સ્વરૂપ નથી. વાણી હોય, કોઈ પણ જ્ઞાનીની વાણી હોય કે કોઈ પણ આચાર્યની વાણી હોય, એ બધું શાસ્ત્ર છે. શાસ્ત્ર એટલે શું? કે આત્મામાંથી નીકળેલી વાણી, આત્મ સ્વરૂપને પ્રાપ્ત છે એવા આત્મામાંથી, આત્માને અનુસરીને જેની પરિણતિ છે એની જે વાણી આત્મામાંથી નીકળી એને શાસ્ત્ર કહેવામાં આવે છે. ને એમાં એ વાણીમાં જે જ્ઞાનની વિદ્યમાનતામાં જે સ્વાનુભવરૂપી જ્ઞાનની વિદ્યમાનતામાં જે વાણીનો પ્રકાશન થાય છે, જે વાણીનો પ્રસિદ્ધપણું થાય છે, એ વાણીને શાસ્ત્ર કહેવામાં આવે છે. એ વાણી પોતે તો જડ છે અને પુદ્ગળાત્મક છે. પછી અક્ષરાત્મક હોય કે પાનામાં પુસ્તકારૂઢ હોય તો પણ એ જડ છે. એટલે એનામાં તો કોઈ જ્ઞાનનો સવાલ રહેતો નથી. રાગની ભેળસેળ કરે છે આજે, જ્યારે શાસ્ત્ર શાસ્ત્રને અનુસરીને શાસ્ત્રનું ભણતર કરે છે જી, કે શાસ્ત્રમાં આમ કહે છે, શાસ્ત્રમાં આમ કહે છે, ત્યારે એને જે રાગ ચાલે છે એ રાગને પ્રધાનતા આપે છે, રાગને મુખ્યતા આપે છે, ત્યારે એને રાગનું એકત્વ થાય છે. એ રાગ રસમાં તરબોળ રહે છે, એ જીવ જ્ઞાન રસમાં આવતો નથી, રાગ રસમાં રહે છે
બરોબર.
અને ત્યારે એના જ્ઞાનને ભેળસેળ વાળું જ્ઞાન કહેવામાં આવે છે, એ શુદ્ધ જ્ઞાન નથી. એમાં શું છે કે લોકોને ભ્રમ થાય છે, એનું જ્ઞાન તો બરાબર છે, જ્ઞાનમાં કઈ કહી શકાય એવું નથી. અમે મેળવી જોઈએ છે, શાસ્ત્રમાં કે છે એવું જ કે છે, શાસ્ત્રમાં કે છે એવું જ કે છે. એટલે એમ કહે છે કે એ શાસ્ત્ર જ્ઞાન છે કે આત્મજ્ઞાન છે, અથવા એ ભેળસેળિયું જ્ઞાન છે કે એ શુદ્ધ જ્ઞાન છે, ત્યાં સુધી પહોંચવું જોઈએ. નહીં તો અભવીને પણ એવું જ્ઞાન હોય છે. હોઈને હોય એમાં નવાય શું એમ કે છે. જો શાસ્ત્ર ભણતરનું જ્ઞાન અને શાસ્ત્ર જ્ઞાન અભવિને હોય છે તો ભવિને હોય એમાં નવાય શું છે? પણ એ તો હોઈ શકે છે, પણ એ જ્ઞાનની ભગવાનના માર્ગમાં કાંઈ પણ કિંમત નથી. અભવિની દ્રષ્ટાંત એટલા માટે લીધો કે જેમ અભવિના આચરણની ને અભવિના જ્ઞાનની કિંમત નથી, એ જ પ્રકારના ભવિના આચરણ અને ભવિનું જ્ઞાન હોય તો એની પણ કિંમત વધે. વાત પૂરી થઈ જાય છે. આમ વિષયને જુદો પાડવા માટે વાત કરી છે. કે અભવિને પણ તેનો અભાવ હોવાથી કોનો શેનો અભાવ છે? કે પરથી અને રાગથી ભિન્ન વસ્તુભૂત અને શુદ્ધ જ્ઞાનમય જે આત્માનું જ્ઞાન, તેનો તેને અભાવ હોવાથી તેને એવું નથી ખબર કે આ શાસ્ત્ર જ્ઞાનનો જે વિકલ્પ છે તે જ્ઞાન નથી ને એનાથી રહિત કોઈ જ્ઞાનમય આત્મા છે. એવા જ્ઞાન વાળો નહીં પણ એવા જ્ઞાનથી રહિત કોઈ જ્ઞાનમય આત્મા છે. શુદ્ધ જ્ઞાન એટલે સ્વભાવ જ્ઞાન, અને જ્ઞાનને સ્વભાવથી જ્યાં સુધી સમજવામાં ન આવે, ઓળખવામાં ન આવે અને અનુભવ કરવામાં ન આવે ત્યાં સુધી જ્ઞાન જ્ઞાન ગમે એટલું ખૂટે એમાંથી કાંઈ જ્ઞાન નીકળે એવું નથી. ચોખા ફૂટે છે ને, સાવર ડાંગર 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 ફૂટે ને ચોખા કાઢે છે, પણ ફોતરા ફૂટે તો કઈ ચોખા નીકળે નહીં. ફોતરાની કૂટણી છે. ધીન પાડે ત્યારે એનો પ્રયત્ન સાચો. રાગથી અને પરથી ભિન્ન શુદ્ધ જ્ઞાનમય આત્માને ભિન્ન અનુભવમાં લેવાનો પ્રયાસ કરે ત્યારે એની પ્રયત્નની સ્થિતિ બરાબર છે. ત્યાં સુધી બધું રાગની પ્રધાનતામાં થતું હોવાથી અને વિતરાગ માર્ગ તે રાગથી રહિત હોવાથી એને વિતરાગ માર્ગ સાથે ખરેખર સંબંધ જ રહેતો નથી. અન્ય પ્રકારે અનેક અન્ય પ્રકારે રાગ માર્ગ તો જગતમાં ચાલી રહ્યો છે, વિતરાગ માર્ગને એને કાંઈ લેવા દેવા નથી. એકે પાણ મળતી આવે એવું નથી. પેલા આનપાણના સરવાળા હતા ને, એકે પાણ મળતી આવે એવું નથી. એવા આત્માનું જેને જ્ઞાન નથી, આત્મા શુદ્ધ જ્ઞાનમય છે. શુદ્ધ જ્ઞાનમય છે એટલે કે જે શાસ્ત્ર જ્ઞાનના વિકલ્પથી પણ રહી છે, એવા આત્માનું જેને જ્ઞાન નથી તે શાસ્ત્ર ભણ્યો પણ તેથી શું? તેને શાસ્ત્રને અનુસરીને એનું જ્ઞાન વિચારાત્મક જ્ઞાન દેખાય તો તેથી શું કે તેથી કાંઈ એને લાભ છે નહીં એમ કહેવા માંગે છે. તેથી શું એમ કહીને એને લાભ નથી અને જ્ઞાનીની નજરમાં એની કોઈ કિંમત પણ નથી. જ્ઞાનીની નજરમાં જેમ જગતના પૂતગળોની કિંમત નથી, ભલે કોઈ પણ બાહ્ય વૈભવના પર્યાયને ધારણ કરીને રહેલા હોય, એવા પૂતગળોની જ્ઞાનીને જેમ કિંમત નથી તેમ તે કોઈ પણ પૂતગળોને આશ્રિત પ્રવર્તા જ્ઞાનની પણ જ્ઞાનીને કિંમત નથી. એને પણ એ પૂતગળ જ જાણે છે. જેમ બીજા પૂતગળને પૂતગળ જાણે છે, એમ પૂતગળ આશ્રિત જ્ઞાનને પણ એ પૂતગળ જ જાણે છે. એને આત્મા જાણતા નથી, જ્ઞાન જાણતા નથી. આમ છે. આત્માના ભાવો તે બધા પૂતગળ, રાગ તે પૂતગળ અને જ્ઞાન એ પણ એ પ્રકારે પરિણમે તો જ્ઞાન પણ પૂતગળ. જેમ પૂતગળનું સ્વામિત્વ કરવું ઉચિત નથી, ચૈતન્યમય આત્માને જડ એવા પુદ્ગળનું સ્વામિત્વ કરવું ઉચિત નથી. તેમજ જડને આશ્રિત જડાકારે થયેલા રાગના પરિણામ અને ક્ષોભ સંજ્ઞાનના પરિણામ તે પણ સ્વામિત્વ કરવાને લાયક નહીં હોવાથી એને એક વર્ગમાં રાખવામાં આવે છે. એનું એક વર્ગ કરી નાખો કે જો આ આશ્રયને લાયક નથી અને આ આશ્રયને લાયક નથી, બંને એક વર્ગમાં જાય છે. અધ્યાત્મ શાસ્ત્રમાં તો સ્પષ્ટપણે કહ્યું છે રાગ જડ છે, પુદ્ગળ છે, એમ કેમ કહ્યું? તો ચૈતન્ય વિકાર છે અને એ રાગ તો દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિના સ્થાનમાં પણ છે. અને જળને પુદ્ગળ કહ્યો કે એ તો જળને પુદ્ગળ કહો, પણ શાસ્ત્રના સત્શાસ્ત્રને નિમિત્તે જે શાસ્ત્ર ભણતરૂપ જ્ઞાન છે અને આત્માના અનુભવ રહિત છે જેની સ્થિતિ, એ જ્ઞાન પણ જળને પુદ્ગળ જ છે, એને આત્મા કહેતા નથી. અજ્ઞાનીનું જ્ઞાન તો એકાંતે એવું છે, પણ જ્ઞાનીનું જ્ઞાન કે જેમાં બે ભાગ પડે છે તેમાં પણ તે એક ભાગને જ આદરણીય અથવા ધર્મ સ્વરૂપે સ્વીકારે છે, એક ભાગને જ એ જ્ઞાન ધારામાં ગણે છે, ધર્મના સ્થાનમાં ગણે છે અને બીજા ભાગનો એ નિષેધ કરે છે. આમ છે જે જીનોક્ત વ્યવહાર છે, શાસ્ત્ર જ્ઞાન અને બહારનો ગુણસ્થાન અનુસારનું જે સદાચરણ જીનોક્ત વ્યવહાર છે, તે પણ ઘટતી જાતિ સ્થિતિમાં નિજ સ્વરૂપમાં લીન થવા અર્થે એને ઘટાડતા ઘટાડતા લીન થતા થતા એને ઘટાડતા ઘટાડતા એનો અભાવ કર્યો છે. એનું પ્રતિપાલન અને પોષણ કરીને એને વધારો કર્યો છે, એવો મોક્ષ માર્ગમાં એકે દાખલો નથી, અપવાદરૂપ પણ એકે દાખલો નથી. બધા જ એને છોડીને સિદ્ધ સ્વરૂપે સિદ્ધાલયમાં દેહ રહિત બિરાજમાન થઈ ગયા, તો એ એમ સૂચવે છે કે એમ જ થવા યોગ્ય, એમ જ કરવા યોગ્ય છે, એ જ સ્થિતિ આત્માને માટે યોગ્ય છે અને બીજી કોઈ સ્થિતિ આત્માને માટે યોગ્ય છે નહીં. એટલે એની કોઈ પણ શાસ્ત્ર વિષયક જ્ઞાન જે બહિર્મુખ પરિણામે વર્તે છે એની કિંમત આપતા એમાં અટકવું થાય છે, એમાં જીવ ફસાઈ જાય છે. શુભ પરિણામ કરતાં પણ વધારે ફસાવાનું સ્થાન આવું શાસ્ત્ર જ્ઞાન છે એમ જાણીને ગુરુદેવશ્રીએ અનંત કરુણાથી આ બધું સ્પષ્ટીકરણ કર્યું છે. પરિણામ કરનારાઓ કરતા હું શાસ્ત્ર વાંચનનું પરિણામ કરું છું, એ ધર્મનું પરિણામ છે, ધર્મના કારણરૂપ પરિણામ છે એમ ગણીને એમાં અટકવાનું નિમિત્ત થાય છે. અને તત્વદ્રષ્ટિએ પણ એમાં ભૂલ થાય છે, બંને પુણ્યબંધના કારણ છે. ભલે પુણ્યમાં કોઈ વિશેષ પુણ્ય, કોઈ સામાન્ય પુણ્ય, કોઈ ઓછું પુણ્ય, કોઈ વધુ પુણ્ય એવા ભેદ હોઈ શકે છે, પણ તત્વની દ્રષ્ટિએ તો બંને એક જ તત્વમાં જાય છે. તત્વની દ્રષ્ટિએ કોઈ પુણ્ય તત્વ, કોઈ પુણ્ય ભાવ ધર્મ કે ધર્મના કારણરૂપ થાય છે એ વસ્તુના સ્વરૂપમાં નથી. જોકે સ્વઉપયોગ છે એ મોક્ષ માર્ગ શરૂ થયા પહેલા અવશ્ય ભાવી હોય જ છે, ન હોય એવું બનતું નથી. પણ જેને ધર્મ થાય છે એને તો સ્વઉપયોગ હોવા છતાં એનું મમત્વ છોડે ત્યારે ધર્મ થાય છે. શું વિશેષતા છે? શું ઉપયોગ થાય ત્યાં સુધી ઠીક છે.